પૂજ્યબેન શ્રીના વચનામૃત ફૂલ નંબર 400 અને 401 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 67.
મારું સ્વરૂપ જેવું થઈ ગયું છે, અહીંયા કોઈ ઉદ્યમથી પણ વાત નથી કરતા, જળ નથી, અનંતા જળ પદાર્થોથી જીવ હું ચૈતન્ય છું. મારા સ્વભાવથી સ્વરૂપથી પરિપૂર્ણ છું. મારી હયાતી અનાદિ અનંત શાશ્વત છે. એવા અનેક વિશેષતાઓ વાળો હું જેવો છું તેવો છું. અને આ વજન છે પોતાની હયાતી ઉપર. મારી સત્તા સદાય છે અને મારી સત્તા શાશ્વતપણે જેવી છે તેવી જ સદાય છે. ક્યારે પણ મારામાં ફેરફાર થતો નથી. એકરૂપ એવો હું સદાય એવો ને એવો ધ્રુવ રહું છું. જો કોઈ ફેરફાર મારામાં થતો નથી તો મારાથી ભાવિ એવા ફેરફારો તેની ચિંતા મને શું, કે તેની કોઈ ચિંતા મારે કરવા લાયક રહેતી નથી. હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. મારામાં જે ગુણ છે તે તેના છોડ છે, તેવા ને તેવા છે. મારામાં જે ગુણ છે તે તેના તે એટલે જે છે તે જ છે. ચિત્ત પર્યાયની જેમ નથી, એ શુદ્ધ પર્યાય એવી ને એવી હોવા છતાં તેવું તે નથી. શુદ્ધ અવસ્થામાં પણ સમયે સમયે પર્યાય ફરે છે. તેની તે પર્યાય નથી, તેવી ને તેવી જરૂર છે પણ તેની તે નથી. એમ નહીં, મારામાં જે ગુણ છે તે તેના તેજ છે અને તેવાને તેવા જ છે. એટલે કે એમાં ઘસારો પણ લાગતો નથી. શરીરમાં જરૂર ઘસારો લાગે છે, ગમે તેવું તંદુરસ્ત અને પુષ્ટ શરીર હોય તો પણ કાળે કરીને એમાં અવસ્થાકૃત જે ફેરફારો થાય તે થાય જ છે. અને તેમ થવામાં રોકી શકાતા નથી. ગુણમાં એવું છે કે જે ગુણ છે, જે આત્માની શક્તિઓ છે તે તેવી ને તેવી જ રહે છે. એના સામર્થમાં કિંચિત માત્ર ફેરફાર થતો નથી. અનંતકાળ સુધી કેવો જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણમાંથી થયા કરે અને એટલો જ્ઞાન ગુણનો અનંતકાળ પર્યંતનો જબરજસ્ત કેવળ જ્ઞાન સુધીનો વપરાશ ગણીએ તો પણ તે જ્ઞાન ગુણ વપરાયને કેટલો ઓછો થયો. કે અનંતમાં ભાગે, અનંતમાં અંશે પણ એમાં કિંચિત માત્ર ફેરફાર થયો. જેવો અનંતકાળ પહેલા હતો એવી જ જ્ઞાન શક્તિ અંદરમાં શાશ્વત પણ તેવી ને તેવી રહે છે. અને કેવી એટલે પરિપૂર્ણ, અને પરિપૂર્ણ એટલે જેની કોઈ સીમા નથી, જેનું કોઈ માપ આપી શકાય નહીં, જેનો છેડો ન આવે તેથી અનંત કહીએ, જેનું તળિયું ન મળે તેથી અગાધ કહીએ, એનું સામર્થ્ય સર્વ ગુણોનું, અનંતમાં સર્વ ગુણોનું, પછી કોઈ ગુણ ઘસાઈ જાય છે એમને, આખે આખું આત્મદ્રવ એના સર્વ ગુણો તેના તે રહે છે અને તેવાને તેવા જ રહે છે. કોનામાં? મારામાં. મારામાં જે ગુણ છે એટલે શક્તિ છે, તેની તેજ કાયમ રહેવાની, તેવી ને તેવી જ રહેવાની, એમાં કિંચિત માત્ર ફેરફાર થતો નથી. જ્ઞાન તો થાય છે, પ્રથમ આત્મજ્ઞાન પ્રગટે છે સમ્યક દર્શનના કાળમાં, ત્યારે થાય છે. અને વર્તમાન રહેલું જે આત્મદ્રવ તેનું જ્ઞાન થાય છે, પણ વર્તમાન રહ્યું હોવા છતાં એના અનાદિ અનંત એની સ્થિતિ કેવી હતી ને રહેશે એનું પણ વર્તમાન સમયમાં જ્ઞાન થઈ જાય છે. એટલું તો મતિશ્રુત જ્ઞાનના વર્તમાન નિર્મળ પર્યાયમાં અનાદિ અનંતપણાને જાણવાની શક્તિ રહેલી છે. આ શરૂઆતના હજી આત્મજ્ઞાન થયું તેની પહેલી પર્યાયની આ શક્તિ છે. એવું જ્ઞાનની શક્તિ એથી અનંત ગુણ, અને એક જ્ઞાન ગુણની શક્તિ તેનાથી પણ અનંત ગુણ. કેટલું સામર્થ્ય છે એવું પૂર્ણ શાશ્વત ગુણનું સામર્થ્ય સદાય એકરૂપ ધ્રુવપણે રહે છે, ક્યારે પણ એમાં કાંઈ ફેરફાર થતો નથી. હવે કહે છે કે હું એકેન્દ્રિયના ભાવમાં ગયો, આ જીવ એકેન્દ્રિય અવસ્થામાં હતો ત્યારે પણ ત્યાં મારામાં કાંઈ ઘટી ગયો નથી. મારા દ્રવ સ્વભાવમાંથી, મૂળ સ્વરૂપમાંથી કાંઈ ઓછું થઈને બહાર ચાલ્યું જીવન એવું બન્યું નથી. અવસ્થા અવરાઈને ગમે તેટલી હીણી થઈ, અને એકેન્દ્રિયની હીણામાં હીણી અવસ્થા, નિગોદની હીણામાં હીણી અવસ્થા, જેને જગતના જીવો જીવ તરીકે સ્વીકારે નહીં એવી નિગોદની દશા છે. એની હૈયાતીને ન માને, પોતે નો તો માનતો ને પોતાની હૈયાતીને, આવી હૈયાતી છે એમ પોતે નથી માનતો, તેથી તેની દશા પણ એવી જ થાય છે, નહિવત દશા થઈ જાય છે. પણ એ દશા થાય છે એમ અહીંયા તો કહેવું છે. વસ્તુ જે મૂળમાં છે એ તો એવી નેવી જ રહે છે, એવી ખબર નહોતી, અને નહોતી એને ખબર લેવાની દરકારો પણ કરી નહોતી. બે વાત છે એમાં, ખબર નહોતી એના દીથી એ વાત સ્વીકારી, પણ તે દરકાર કેમ કરી નહીં આટલો સવાલ છે. તારી ખરેખર હૈયાતી કેવી છે, તું ખરેખર કેવો છો, એની સંભાળ લેવી, એની દરકાર કરવી એ તારી ફરજ હતી. પણ પરચીજને સંભાળવામાં અને રાગને સંભાળવામાં રોકાયો, એટલે એણે પોતાની ગુણ સંપત્તિને સંભાળી. મિત્ર એને તક મળી, ખબર નહોતી તો ખબર પાડવા વાળા એને મળ્યા કે ન મળ્યા? તીર્થંકર દેવના સમવસરણમાં અનંત વાર ગયો, અને ભગવાન જેવા ભગવાને એના ગુણ ગાયા, ભગવાન જેવા ભગવાને પણ એના ગુણ ગાયા, અને છતાં એને ધ્યાન દીધું નહીં એ પરિસ્થિતિ પણ આવી જાય. અનાદિથી ખબર નહોતી એ વાત તો ક્ષમ્ય છે, પણ તને ખબર મળી પછી તે દરકાર કરીને અથવા ભગવાનની આજ્ઞા થઈ તને કે એજી તું સમવકરણમાં આવ્યો છો, તો અમે તને એમ કહીએ છીએ કે તારું સ્વરૂપ અમારા જેવું જ છે. તું અત્યારે અમને સ્વીકારે છો ને, અમારી પૂજા અમારી વંદના કરે છો ને, પણ અમે એમ કહીએ છીએ કે અમારું સ્વરૂપ તારું સ્વરૂપ અમારા જેવું જ છે. બે વચ્ચે કઈ ફેરફાર થાય એને તું સંભાળ, એવી અમારી આજ્ઞા છે. એની અવગણના કરી એ કઈ ક્ષમ્ય નથી. ભગવાનની આજ્ઞાની અવગણના કરી એ કઈ ક્ષમ્ય નથી, એ અક્ષમ્ય છે. તને ખબર નહોતી તો ક્ષમ્ય છે, પણ ખબર દેનારા નીકળ્યા પછી તો મોઢું ફેર્યું અથવા મોઢું ફેર્યું અથવા વિરોધ રસ્તે બીજા રસ્તે થાય, વિરુદ્ધ રસ્તે ચાલ્યો. અંદરમાં જે સમ્યક માર્ગ છે એ માર્ગે ન ચાલ્યો, પણ રાગને પોષવાના માર્ગે ચાલ્યો. એટલે આજ્ઞાની વિરુદ્ધ ચાલ્યો હતો. ભગવાન છે ને ભગવાન જ કે ને, ભગવાન છે ને ભગવાન જ કે છે. મુખ્ય તો એ પ્રશ્ન અહીંયા તો પોતે ને પોતે જેમ કોઈ અંગત અંતર વિચાર કરે એવી શૈલી લીધી છે કે હું મારા સ્વરૂપથી શાશ્વત પરિપૂર્ણ ચૈતન્ય છું, મારો સ્વભાવ તેનો તે અને તેઓને તેઓ જ છે. હવે એની સામે એ પ્રશ્ન થાય કે એવો ને એવો છે તો આ વિકેન્દ્રીપણું થયું કે એનું શું, કે વિકેન્દ્રીના ભાવમાં ગયો ત્યાં પણ મારા સ્વભાવમાંથી કાંઈ ઘટી ગયો નથી, મારામાં કાંઈ ઓછું થયું છે એવો મને અનુભવ થતો નથી. વર્તમાન મારો અનુભવ એમ કહે છે કે ભલે ભૂતકાળમાં અનંત નિયોગના ભાવ થયા હો, પણ મારામાંથી કાંઈ ઘટ્યું એવું મને લાગતું નથી. અને દેવના ભાવમાં ગયો ઊંચી ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો, નહોતો એ નવો આવ્યો કોઈ અને હતો એમાં કાંઈ વૃદ્ધિ થઈ એવું ગુણ નથી. નિયોગના ભાવમાં ગુણ ઘટીને ક્યાંય ઓછો થયો નથી, ઓછા પણું થયું નથી. દેવના ભાવમાં કોઈ વધવા પણું થયું નથી. આવી સ્વરૂપ દ્રષ્ટિ અથવા દ્રવ્ય દ્રષ્ટિ તે જ એક ઉપાદે છે, તે જ એક ઉપાદે છે. એટલે આવું દ્રવ્ય છે એમ જ્ઞાન થતાં શ્રદ્ધાને શ્રદ્ધાએ એનો અભેદ ભાવે સ્વીકાર કરી લેવો જોઈએ. અહીં તો એમ કે છે કે જાણવા તો મળે છે, ખબર તો પડે છે, અને શ્રદ્ધા કરવી છે પણ થતી નથી. ઠીક કે કરવી છે ને થતી નથી, તો તે બીજી શ્રદ્ધા કરી છે જળમાંથી સુખની, જળમાં સુખની શ્રદ્ધા કરી છે. એ શ્રદ્ધા ફેરવી નથી ના કરવી છે એ કેવી રીતે બોલશે? એ તો બરાબર એમ જ રાખશે. આ વાત તમારી બહુ સારી છે ને અમને ગમે છે, પણ પેલી વાત છોડ્યા વગર અમને ગમે છે એ વાત કોઈ રીતે સુસંગત થતી નથી. છે કે ભલે એવી અમે વિપરીતતા ન છોડીએ, પણ તમારી વાત સાથે સંમત તો થઈએ છીએ ને ભાઈ, એ સંમત થવું તને ગુણકારી થશે. તને જે ગુણ થવો જોઈએ તે ગુણ નહીં થાય. આવી દ્રવી દ્રષ્ટિ તેજ એક ઉપાદેવ છે, એટલે આવી શ્રદ્ધા જ કર્તવ્ય છે. આ પ્રમાણે શ્રદ્ધામાં દ્રવને સ્વીકારવું જોઈએ અને બીજી રીતે પોતાના સ્વરૂપનો શ્રદ્ધામાં સ્વીકાર થતો હોય તો તેને મટાડી દેવો જોઈએ. એટલે જ્યારે જ્યારે એને જળમાં સુખ એ પછામાં આવે ત્યારે એનો જો શ્રદ્ધામાં ફેરફાર હોય તો નિષેધ થયા વિના હવે આમ છે. શ્રદ્ધા છે એ એકને જ સ્વીકારે છે ગમે ત્યારે, બેને એક સાથે પરસ્પર વિરુદ્ધ બે ભાવને એક સાથે શ્રદ્ધી શકાતા નથી. હા, એ આ જ વાત છે. પર્યાયમાં નિબોધ હો, વ્યા પર્યાયમાં મોક્ષ હો, મુજે કુછ લાભ હાનિ નહીં. પર્યાયના નિબોધમાં નિબોધ અવસ્થામાં મને નુકસાન થયું, હાનિ થયું, અને મોક્ષ થયો, એને તો બે પર્યાય લીધું. વાત શીખી હતી, સૌમ્ય ભાષા છે, નીચેની ભાષા છે, સૌમ્ય ભાષા છે. આપણે લીધું છે, બીજાને આવી ખબર પડતી નથી, લીધું ને, બીજાને સમજવું અઘરું લાગે છે. 300 અને 300 148 અને છેલ્લા આવી સાધક પરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે, બીજાને સમજવું અઘરું પડે છે. જ્ઞાની સિવાય બીજા એટલે અજ્ઞાની છે. પણ એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એમ કહેવાને બદલે બીજાને આ નથી સમજાતો, એ શબ્દ ફેરવર પંડિતજી સાથે કરતા અજ્ઞાનીને નથી સમજાતો. આપણે કાંઈ નથી, બીજાને નથી સમજાતું એમ રાખો ને. ભાષા એવી સાદી સરળ સૌમ્ય ભાષા લીધી છે. શું કહે છે કે આવી દ્રવી દ્રષ્ટિ તે વિવેક ઉપાદી છે. મુક્તિનું પર્યાયમાં તો શું છે કે વ્યવહારે ઉપાદેય છે, બે પર્યાય તો વ્યવહારે પણ ઉપાદેય નથી. પણ મુક્ત દશા અથવા આત્માની સિદ્ધિની દશા એ કથનચિત એટલે વ્યવહારે ઉપાદેય છે. એટલી એટલી વાત રાખી છે. બાકી સિદ્ધાંત તો એમ જ છે, નિબોધની અવસ્થા હો કે મોક્ષની અવસ્થા હો, કહેવાય એમ કે સમ્યક દર્શન થાય, આત્માની રુચિ અનન થાય ત્યારે આત્માના ગુણને પુષ્ટિ મળે છે, ગુણને પોષણ મળે છે અને ગુણનો વિકાસ થાય છે. પણ એ બધું અવસ્થાની અપેક્ષાથી. મૂળ જે શક્તિરૂપ અને સામર્થ્યરૂપ ગુણભાવ છે એમાં તો કોઈ ફેરફાર થાય એ અનાદિ અનંત બને. એવું જે પોતાનું ભાન થવું, શ્રદ્ધા થતાં શ્રદ્ધાનું લક્ષણ એ છે કે એનું ભાન સદાય રહે છે. એને વિચાર કરવો પડે, એનું સ્મરણ કરવું પડે એમ નહીં, પણ એનું ભાન સદાય રહે છે કે હું મારા સર્વગુણોથી સદાય એવો ને એવો છું, એવું એને ભાન રહે છે. એટલે જગતમાં જે કોઈ લાભ નુકસાનના પ્રસંગો છે એના ભાનમાં આવતા નથી, એનું ભાન છે એનાથી બહાર રહે છે. ત્યારે પણ ભાન એને એમ રહે છે કે આ જે ફેરફારો થયા એ તો મારાથી બહાર થયા, મારું ભાન મને બરાબર છે કે મારામાં કાંઈ બધું બીજું નથી. તેથી અવસ્થા કેમ જલ્દી સુધરતી નથી એ પ્રશ્ન એને રહેતો નથી. કેમ કે મારું જે સ્વરૂપ છે, જેટલું જેવું મારું સ્વરૂપ છે એમાં સુધાર બગાડનો પ્રશ્ન નથી. અને એમાં સુધાર બગાડનો પ્રશ્ન નથી એવા ભાનમાં અવસ્થા આપોઆપ શુદ્ધ થઈને સ્વરૂપ સદ્રશ થતી આવે છે. એને અનાદિનો જે ઊંધો સંસ્કાર કેળવો છે એને લીધો છે, એ અવસ્થા એ સંસ્કારને છોડતી જાય છે. અને મને જે મારું ભાન છે તદરૂપ તદાકાર તે અવસ્થા થતી આવે છે, થતી આવે છે એનું મને જ્ઞાન થાય છે. જે સંસ્કાર છૂટે છે એનું પણ જ્ઞાન થાય છે. નવો ભાવ જે સ્વરૂપ સદ્રશ કેળવાતો જાય છે એનું પણ ભાન થાય છે. અને પરિપૂર્ણ કેળવાયું છે એની પણ એને ખાતરી વર્તે છે, નિશ્ચિંતતા વર્તે છે. એટલે કેમ અવસ્થા સુધરતી નથી? સમ્યક દ્રષ્ટિને ખબર છે, છતાં એ વિભાવ શું કરવા કરે છે? એને ઉપાધિ તો માન્યો જ નથી ને, એ કણ રાગનો ઉપાધિ માનતો નથી ને, આટલો વિભાવ કરે છે. કરતો નથી એવી એક અપેક્ષા પણ છે. એ અપેક્ષા અને એ દ્રષ્ટિકોણ તને સમજાય ત્યારે એને થાય છે, કરતો નથી પણ થાય છે. અને તે થાય છે એનો પણ એને નિષેધ વર્તે છે. થાય છે તો ભલો છે, ભલે થાય. અથવા એ ભૂમિકા અનુસારનો છે માટે એવો હોય જ ને, એ પ્રકારે એને વર્તતો નથી. એ દ્રષ્ટિ છે, ભાન રહે તે દ્રષ્ટિ છે. જાણવું બધું શું કહે, આવા શુદ્ધાત્મ દ્રવ સિવાય અનેક શાસ્ત્રના ન્યાયો, અનેક અધ્યાત્મના ન્યાયો, અનેક પ્રકાર જાણવાના આવશે, ભલે જણાય. એમાં જાણવું નહીં એમ પણ નથી. અને એવું જાણવામાં રોકાઈને ભાન ખોઈ દેશું એમ પણ કહેવા માંગતા નથી. તને ભાન બરાબર રહે ને ભલે અનેક નહીં જણાય, ભલે અનેકવિધ ન્યાયો નયો તને જણાય, પણ દ્રષ્ટિ રાખવી એક દ્રવ ઉપર. પણ ભાનનો જે વિષય છે અથવા પોતાની સત્તાના ગ્રહણનો જે વિષય છે એમાં અનેક વિષયો જણાય એનો સમાવેશ થતો નથી, ભલે જણાય, જણાય તો જણાય. એમાં કાંઈ દ્રષ્ટિ ફેરવવાનો પ્રશ્ન રહેતો નથી. અથવા દ્રષ્ટિમાં આવેલું જે સ્વદ્રવ તેનાથી ઉત્કૃષ્ટ છે કોઈ પદાર્થ, કોઈ તત્વ, એવું તો ક્યારે જણાતું નથી. ભલે બધું જણાય તો પણ સ્વદ્રવથી કોઈ ઊંચું છે, કોઈ દ્રવ ભાવની કક્ષા સ્વદ્રવથી અધિક છે, એવું તો ક્યારે જાણવા મળતું નથી. અને એવું ક્યારે જાણવા નહીં મળતું હોવાથી કોઈના પ્રત્યે અધિકાર થવાનો પ્રશ્ન રહેતો નથી. જગતમાં તો ભાનનો વિષય એવો છે કે જેને એવું ભાન છે કે મારું કેટલું મારું, જીવિકાએ મારું સંયોગમાં ગણાય છે, મનાય છે, જેના ઉપર મારો હક છે એટલે મારું, એ સિવાય બીજા પદાર્થો ઉપર હું હક અધિકાર ભોગવવા જઉં તો ગુનેગાર ગણાવ અને મને સજા થાય. પાડોશીની એક ઇંચ જમીન દબાવવા જાય તો તકરાર થાય તો ગણાય ભલે એને આખું ગામ. ગામમાં રસ્તા ઉપર ઉભો રહે તો સેંકડો મોટર દેખાય, પોતાની પાસે ન એવી ચીજો દેખાય, ઊંચી ઊંચી ચીજો દેખાય. એટલે જાણે એટલે કઈ પોતાનું કરે એમ કઈ પ્રશ્ન નથી. ભલે બધું ગણાય, જાણવામાં ભલે અનેક વિધ વિષય આવે, એની સાથે જ્ઞાનના પરિણામમાં આમ કેમ થયું, બીજા અગ્નિઓ કેમ આવ્યા, બીજા અગ્નિઓ જ્ઞાનમાં કેમ જણાયા, એવો નિષેધ કરવો તે જ્ઞાનનો નિષેધ છે. અને જ્ઞાનનો નિષેધ છે તે સ્વરૂપનો નિષેધ છે. એટલે એમ કહું કે જાણવું બધું ભલે બધું જણાય, દ્રષ્ટિ એક આત્માની રાખવી અથવા એ સ્વદૃઢ જીવનું છે તેવું જે ભાન થાય છે એમાં કોઈ ફેરફાર થવો જોઈએ. ચારસો નંબર મળ્યો છે, ચારસો ને એક. જ્ઞાનનું પરિણમન વિવાળથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. આ લોકો તર્ક કરે છે ને જ્ઞાનીને પણ રાગ કરતા અમે જોઈએ છીએ, પ્રત્યક્ષપણે અમને દેખાય છે કે જ્ઞાનીએ આ રાગ કર્યો. કહે છે કે તને જે દેખાય છે એમાં જે તે દ્રષ્ટિકોણ અપનાવ્યો છે એમાં ભૂલ છે, તારો દ્રષ્ટિકોણ ભૂલ ભરેલો છે. તને જ્ઞાનીનો રાગ દેખાયો એનો અમને વાંધો નથી, પણ જે દ્રષ્ટિકોણથી તે જ્ઞાનીને જોયા તે દ્રષ્ટિકોણ તારો ભૂલ ભરેલો છે. એ ભૂલ ભરેલો એટલા માટે છે કે એ દ્રષ્ટિકોણથી જોતા તને જ્ઞાનીનું ખરું સ્વરૂપ સમજાતું નથી, એટલે જ્ઞાની ઓળખાતા નથી, એટલે એનો એના સંગમાં જઈને તને જે લાભ લેવો જોઈએ એ પરિસ્થિતિ આવશે એને ઓળખાવે. કે જ્ઞાનીને વિભાવ છે તેમ છતાં, જ્ઞાનીને વિભાવ હોવા છતાં, રાગ હોવા છતાં, તે જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી રહેલું છે. પાછું વિભાવથી પાછું વળી અને સ્વભાવ તરફ ઢળી રહ્યું છે. એક માણસ એક થાંભલાની જગ્યાએ એ જગ્યા છોડીને 2 કિલોમીટરના અંતરે સીધો રસ્તો હોય બીજા થાંભલા પાસે જવાની શરૂઆત કરે છે. હવે બીજા થાંભલેથી કોઈ જુએ એમ કે હજી તો ત્યાંનો ત્યાં છે. જ્યારે એને કાર બદલી, દિશા બદલી, ત્યારે દૂરથી જોનારો શું કહે છે, એ તો હજી થાંભલા પાસે છે, હજી થાંભલા પાસે છે, હજી થાંભલા પાસે છે. જ્યારે ઘણો એનાથી દૂર જાય છે ત્યારે એને ખ્યાલમાં આવે છે કે ત્યાંથી એ આ બાજુ ઘણો નજીક આવી રહ્યો છે. એમ ચાર ગતિમાં જે મોક્ષ માર્ગ શરૂ થાય છે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે દૂરથી જોનારા જીવો મોક્ષ માર્ગને નજીકથી નહીં જોનારા, પણ એટલે સૂક્ષ્મતાથી નહીં જોનારા, થોડપણે જોનારા એમ કહે છે કે આને તમે જ્ઞાની કહો છો, આને તમે મહાત્મા કહો છો, આને તમે સત્પુરુષ કહો છો, પણ એમને તો રાગ થાય છે. અમને તો એમ લાગે છે કે અમે પ્રત્યક્ષ જોયું એમને રાગ થાય છે. એથી ભાઈ તું બહુ દૂરથી જોયો. જ્ઞાનીનું પરિણામ તો વિભાવથી પાછું વળી રહ્યું છે અને સ્વભાવ તરફ ભણી રહ્યું છે. તેના જ્ઞાનીના પરિણામમાં સ્વાભાવિક પરિણામમાં પણ અંશ છે અને વિભાવ પરિણામનો પણ અંશ છે. ફેર એ પડ્યો છે કે એને સ્વભાવ તરફ પરિણામન વધતું વધતું ચાલે છે, એટલે એ બાજુ ધરી રહ્યા છે પરિણામનમાં, અને વિભાવને છોડતા જાય છે. ક્રમશ જે વધારે નજીક આવીને દેખાય છે એટલે બહારમાં ત્યાગાદી થતા ખ્યાલ આવે છે. એવું નથી કે જેટલાને ત્યાગ છે એટલાને અંદરમાં શુદ્ધિ રૂપ મોક્ષ માર્ગ છે એવું નથી, પણ જેટલાને શુદ્ધિ રૂપ મોક્ષ માર્ગ વધે એને બહારમાં આપોઆપ તે પ્રકારના નિમિત્તો છૂટતા હોવાથી એની બાહ્ય દશા પણ પર પદાર્થના ત્યાગ વાળી જોવામાં આવે છે. તેથી કરીને કોઈ એમ નકલ કરે કે ત્યાગ કરીએ, જ્ઞાનીએ પણ કર્યો છે માટે આપણે કરીએ, પણ એને જે રીતે કર્યો છે તે રીતે તને થવો પડે છે. જીવિત બદલવી નહીં ભગવાનની આ મુખ્ય આજ્ઞા છે. તે કદી મોક્ષ માર્ગમાં મોક્ષ પ્રાપ્તિની રીત બદલવી નહીં. એક જ મોક્ષ માર્ગ છે ત્રણેય કાળે, ને બાકી બધા અન્ય માર્ગ છે. ભલે તે મોક્ષને કહેનારા અને સ્વીકારનારા હોય તો પણ અન્ય માર્ગ એટલા માટે છે કે તે ભગવાને કહેલા માર્ગ સિવાય બીજા અન્ય રીતે મોક્ષ લેવા ચાહે છે. તેથી તેને અન્ય માર્ગ કહેવામાં આવે છે. પણ કદી બીજી રીતે શુદ્ધિ કે મોક્ષ થતો નથી. તેથી સ્પષ્ટવા વિષય છે કે મોક્ષ માર્ગમાં કદી રીત બદલી શકાય નહીં, અને રીત બદલવાથી કદી મોક્ષની પ્રાપ્તિ થાય નહીં, અથવા બદલેલી રીત કદી મોક્ષ માર્ગનું નામ પામી શકાય નહીં. એ જે બદલેલી રીત છે એને ન સમજે ત્યાં સુધી ખરેખર તો એને સમજીને જ રીત બદલી છે. ન સમજવાનો પ્રશ્ન રહેતો નથી. એની સમજણ એને કરી છે ને કે આ રીતથી થાય. એને ભગવાને ગ્રહિત મોક્ષમાં ગ્રહિત મિથ્યા દર્શન કર્યું છે. એને મોક્ષ માર્ગ તો કહ્યો નથી, પણ એને ગ્રહિત મિથ્યા દર્શન એવું નામ આપ્યું છે. ગ્રહિત મિથ્યા જ્ઞાન એવું નામ એને આપ્યું છે. ગ્રહિત અગ્રહિતનો ફેરફારનો ખ્યાલ છે રાજીવ. અગ્રહિત મિથ્યા દર્શન કોને કહેવાય છે કે અનાદિથી જીવને પર પદાર્થમાં જે સુખ બુદ્ધિ છે એ તો એકેન્દ્રિય જીવને પણ છે, બેન્દ્રિય જીવને છે, ત્રણેન્દ્રિય જીવને છે, ચારેન્દ્રિય જીવને છે, પંચેન્દ્રિય જીવને પણ છે, પણ સંયુક્ત વિશેન્દ્રિય જીવ એને જ્યાં આત્માનું કલ્યાણ કરવાનો ભાવ આવે છે અને એ કલ્યાણનો રસ્તો સાચો નહીં પકડતા કોઈ બીજો પોતાના મતિદોષથી બીજો પકડે છે, ત્યારે એને એક નવો દોષ વધારાનો લાગુ પડે છે. એને ગ્રહિત અગ્રહિત તો એક ઇન્દ્રિયમાં હતો ત્યારથી હતો, આને ગ્રહિત છે. એકેન્દ્રી કરતા વધારે દુઃખ થયો કે નહીં? તો પંચેન્દ્રી છે ને, પણ સાચા દેવ ગુરુ શાસ્ત્ર માનને માને છે, એની રીતે માને છે. ભગવાન કહેવા છતાં એમની રીતનો અનાદર કરીને પોતાની કલ્પેલી રીતને મુખ કરીને એ માને છે, તેથી તેને ગ્રહિત મિથ્યા દર્શન એવું નામ આપવામાં આવે. એ ગ્રહિત મિથ્યા છે. એટલે વર્તમાન મનુષ્ય ભાવમાં છેલ્લી અપેક્ષા લાગુ પડે છે આપણને, કે એમાં સમજવું અને સમજવું તે પણ ગ્રહિત મિથ્યા દર્શન ન થઈ જાય એ રીતે સમજવું. એટલી વિષયની ગંભીરતા અને જવાબદારી સમજીને આમાં પ્રવેશ કરવા જેવો છે, નહીતર કરવા માંગે સવળું થાય અવળું આ પરિસ્થિતિ. રૂપનો વિષય બહુ સૂક્ષ્મ છે, એટલે તો સમયસારમાં એને આત્મના તત્વમ એવું નામ આપ્યું છે. 246 થી 39 થી વિશેષ શરૂ કર્યું છે અમૃતચંદ્રાચાર્ય તરફમાં. આત્મના તત્વમ એ આત્માનું તત્વ છે, પણ આત્મા તત્વ છે ને, એ આત્મા તત્વ છે, એનું આ તત્વ છે, એવી રીતનો વિષય જરા સુખમ પડે એવો. અહીંયા કહે છે કે તમે જ્ઞાનનો પરિચય કરાવીએ છો. શું કહે છે? જ્ઞાનીને કેવા ભાવ હોય છે, જ્ઞાનીના પરિણામ કેવા કેવા અંતરંગમાં થાય છે એ બતાવીને તમે જ્ઞાનીનો પરિચય કરાવીએ છીએ, ઓળખાણ કરાવીએ છીએ. આ પછી ને બધું વિઝિટિંગ કાર્ડ ઇન્ટ્રોડક્શન કોઈ નવો માણસ સાથે વાત કરવી હોય ત્યારે એને પહેલા શરૂઆત કરવી પડે, અમે આમ અમે આમ. પછી એમ કેમ સમજીને અમારી યાર તમારે જે વ્યવહાર કરવો તો કરવો. અહીંયા પણ પ્રથમ એમ કે છે જ્ઞાનીનો પરિણમનનો પ્રવાહ છે, જ્ઞાનીના પરિણમનની જે દિશા છે, પ્રવાહની જે દિશા છે તે અંતર્મુખ થઈ ગયેલા પરિણામનો પ્રવાહ છે એવી દિશા છે, અને વિવાહ હોવા છતાં એની દિશા એ બાજુના પ્રવાહની દિશા એ બાજુ નથી. તેમનું પરિણમન વિવાહથી પાછું મળીને સ્વરૂપ તરફ ભળી ગયું છે. દરિયામાં ભરતી અને ઓટ આવે છે, હવે પૂરી ભરતી આવ્યા પછી ઓટ શરૂ થાય, અને ઓટ શરૂ થાય ત્યારે 5-10 મિનિટમાં જાણકાર માણસો એને ખબર પડી જાય છે કે પાણીનો ઉછાળો એવો ને એવો દેખાય છે. જોયું છે તમે તો પાણીનો ઉછાળો એવો ને એવો દેખાય છે, પણ ઓટ શરૂ થઈ ગયો. શું જોવે છે? હે, પ્રવાહ ફરી ગયો. નહીત્ર એનો જે મોજાનો ઉછાળો છે ને એ સ્થૂળ દ્રષ્ટિથી જોવે તો જે ભરતીનો આ ભરતીમાં જેવા ઉછળતા હોય મોજા એવા દેખાય, પણ ઓટ છે એમાં આખો પ્રવાહ બદલાઈ ગયો છે. થોડી જ મિનિટોમાં પાણી એકદમ ઘણું ઘટી જશે એને ખબર પડે છે. અને અંદર કોઈ જો જાય ઓટમાં તો પછી બચી શકે નહીં. ભરતીમાં ઓટ કરતા વધારે જોરદાર મોજા હોય તો ભરતીમાં ન ડૂબે, કેમ કે એને ઉછાળીને કાંઠે નાખશે અને આ એને ખેંચી જાય છે. એટલો પાણીના પ્રવાહમાં ફેર પડે છે. અનાદિની જે વિભાવની ભરતી હતી એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતા હજી રાગ રહી ગયો છે તો પણ તે રાગમાં ઓટ આવવાનો શરૂ થઈ ગયો છે. કેટલા કેટલા પડખાથી સમજાવે છે. 397માં રસનો વિષય લીધો કે એને એકત્વ બુદ્ધિ તૂટતા બધા રસ ઢીલા પડી ગયા છે. એક ચૈતન્ય રસની જમાવટ એટલી થઈ છે અંદરમાં કે બધા રસ એના ઢીલા પડી ગયા છે. હવે દેખાય બહારથી એવા ને એવા, પહેલા પણ એ દુકાને જતો હતો. તમે કહો છો કે હજી એ દુકાને જાય છે, આમાં ફેર શું પડ્યો? એને દુકાન છોડી દેવી જોઈએ કે નહીં? ભાઈ દુકાન એની છૂટી ગઈ, એની દુકાન પેઢીની છૂટી ગઈ છે. હવે હંકેલા તરફ છે. થોડો સમય લાગે બીજી વાત છે, પણ એમાં હવે આગળ વધવાનો નથી. જુઓ ને શ્રીમદ જીવો તો આમાં લીધું છે. અસ્તિત્વ ભાષે છે તો પગ પાછા પડે છે, આવે છે. એક વાર જો અસ્તિત્વ ભાષે તો પ્રકૃતિ જોર ખાતી નથી. જે વળખાયને પ્રકૃતિનો કષાય આવે એ પ્રકારે એને આવતો અંદરથી એનો જે રસ છે એ ફરી ગયો છે. એટલે અંદરથી એનો પગ પાછો પડે છે. એટલું તો હજી સમ્યક દર્શન થયા પહેલા ભાવ ભાષે ત્યાં એને સમ્યક દર્શન થવાનું છે એ જીવને આટલી તો પરિસ્થિતિ ઉભી થાય છે. તો જેને સમ્યક દર્શન થયું છે એને તો એટલો રસ ગળી ગયો છે અને ચૈતન્યનો રસ એટલો બધો જામ્યો છે કે આખા પરિણમનનો પ્રવાહનો વિભાવથી પાછો વળી ગયો. આમ બીજું અસ્તિત્વ જો એક વખત પણ ભાષે જેવી સ્વરૂપ સત્તા છે અનંત ચતુષ્ટ સ્વરૂપ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર અનંત સુખ એ આદિ અનંત ગુણ સ્વરૂપ જેવું સ્વરૂપ છે એવું એક વખત પણ ભાષે એનું હૈયાથી તો તે દ્રષ્ટિની માફક નજરાય છે અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. અર્થાત જો આગળ વધે તો પણ પગ પાછા પડે છે, પ્રકૃતિ જોર આપતી નથી. આ પરિસ્થિતિ તો એને સમ્યક દર્શન થયા પહેલા ઉભી થાય છે. સમ્યક દર્શન થયા પછી તો એના આખા પરિણમનનો જે પ્રવાહ છે એની દિશા જ બદલાઈ ગઈ. એ કહે છે કે જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. પ્રતિ સમય એ પોતાના સ્વરૂપમાં અંતર્મુખપણે વિશેષપણે સવિશેષપણે ધણી જ રહ્યું છે પરિણામ. અને તેથી તેને બંધ ઓછો અને નિર્જરા ઘણી છે. નવા કર્મ નો બંધ ઓછો દ્રવ્ય કર્મ નો અને નિર્જરા એને ઘણી છે. ભાવથી વિચાર્યું તો એને વિભાવ થાય છે તે વિભાવ ઓછો છે, અને શુદ્ધિ થાય છે જેને શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહે છે ને. ભાવે નિર્જરાનું ભાવ સ્વરૂપ એ છે કે શુદ્ધિની વૃદ્ધિ થવી તેને નિર્જરા કહેવામાં આવે. શુદ્ધિની વૃદ્ધિ તેને નિર્જરા કહેવી, શુદ્ધિને સંવર કહે છે ભાવમાં, અને શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહે છે. એ સમ્યક દ્રષ્ટિ થતા પ્રતિ સમય શુદ્ધિની વૃદ્ધિ વિશેષ થાય છે, અને જેટલી અશુદ્ધિ રહી છે અને નવો જેટલો રાગ થાય છે એથી અશુદ્ધિ થાય છે, અલ્પ થાય છે, શુદ્ધિ વિશેષ થાય છે. તેથી અશુદ્ધિ ઘટતી જાય છે, આપોઆપ શુદ્ધિ વધતી જાય છે, અને પરિપૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે, એમ કે તલસે છે ને. પાણીની તૃષા લાગી હોય તો પાણી વિના તલસે છે એમ કહેવાય. એટલે કે જો પાણી ન મળે તો પ્રાણ ચાલ્યા જાય, મૃત્યુ થાય. એ મૃત્યુ રોકવા માટે મરવું નથી જેમ પાણીની ઈચ્છા કરે, એ પોતાના સ્વરૂપમાં સ્થિર થવા માટે, પરિપૂર્ણપણે સ્થિર રહેવા માટે તલસી રહ્યા છે. એવી એમની પરિપૂર્ણ થવાની ઉત્કૃષ્ટ ભાવના હોય છે. સાધારણ ભાવના હોતી નથી પણ ઉત્કૃષ્ટ ભાવના હોય છે. અંદરમાં જે પોતાના સ્વરૂપને પૂર્ણપણે જુએ એને બહારમાં અધૂરું રહેવાનું પોસાય કેમ અને પાલવે કેમ? માણસ કે અમારી પાસે એટલો પૈસો છે, અમે શું કરવા ભૂખા કરતા રહીએ? અમારી પાસે કઈ છૂટો નથી, ભંડારના ભંડાર ભર્યા છે, અનાજના ભંડાર ભર્યા હોય, મેવા મીઠાઈના ભંડાર ભર્યા હોય, અને ઠંડા પાણીના પણ પૂરતા પ્રમાણમાં જળા થઈ જેની પાસે હોય, એ ભૂખો તરશો શું કરવા રહીએ? અને ભૂખો તરશો રહીએ એવું એને શા માટે પોસાય કે એને પોસાવાનો પ્રશ્ન છે? જેને અંદરમાં પૂર્ણ સ્વરૂપ જોયું, શાશ્વત પૂર્ણ સ્વરૂપ જોયું, અને એનું જ્ઞાન થયું, તેથી તેને જ્ઞાની કયા. જ્ઞાની શા માટે કયા? કે જેવો આત્મા છે એવું જ્ઞાન થયું, તેથી તેને આત્મજ્ઞાન થનાર જ્ઞાની કયા. કે નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા ચલશે છે, એને અધૂરું રહેવું એને પોસાતું નથી. કોઈ જ્ઞાનીને મનુષ્યમાં સામાન્ય જ્ઞાન કરતા ઘણું ઉગાડવાળું, ઘણી વિદ્યાઓ વાળું ઘણું જ્ઞાન હોય, અધ્યાત્મ વિદ્યા અને બીજી વિદ્યાઓ ઘણી હોય. રામચંદ્રજી 72 કળામાં પ્રવીણ હતા, જગતમાં 72 કળા છે એટલે બધી કળામાં પ્રવીણ હતા. એમાં નાચવું ગાવું બધી કળા આવી જાય, તીર મારવું, ઘોડે સવારી કરવી, તીર મારું નિશાન બધું આવી જાય. એ પ્રસંગ એવો બને છે, કોઈ જગ્યાએ કોઈ ઘણા લડાઈમાં જીતા એવું નહોતું ને કોઈને બચાવો છે, ત્યાં પોતે સ્ત્રીનો વેશ કરીને નાચે વનવાસ દરમિયાન કોઈ સ્ત્રીનો સ્વાંગ ઉગડશો અને નૃત્ય કર્યું તો બલબલા પુરુષો આસક્ત થઈ ગયા, કેમ કે એની કળા જે હતી એમાં એ બહુ પ્રવીણ હતા. એટલે આ ભાવ બીજું ત્રીજું એવું એ કરી જાણતા હતા કે પુરુષો ભૂલી ગયા કે આ પુરુષ છે કે સ્ત્રી. એવા 72 કળામાં એ જગતની દુનિયાદારીની કળામાં એ પ્રવીણ હતા, એટલે લોકો એમને પુરુષોમાં માણસમાં ઉત્તમ પુરુષોત્તમ પુરુષ હતા. એ જમાનામાં પુરુષોત્તમ પુરુષ કહેવાય ગયા, જે હજી ચાલી આવે છે. સદભવ મોક્ષમાં જનારા હતા, એવી અધ્યાત્મ વિદ્યામાં સાઈ સમ્યક દર્શન લઈને આવેલા, સાઈ સમ્યક દર્શન લઈને આવેલા. 17,000 વર્ષના આયુષમાં 16,000 વર્ષ સુધી સંસાર માર્યા છે. 1,000 વર્ષ પછી પાછળ મુનિ દિશા એવી દિશા અંગીકાર કરીને મોક્ષમાં વધાર્યા. એ રામચંદ્રજીને એવા એવા પુરુષો મોક્ષ માર્ગમાં થાય છે. ઇતિહાસમાં બધી જાતના દાખલા બીના છે, ચિત્ર વિચિત્ર પ્રકારના. છતાં એને અહીં તો બીજું કહેવું છે કે અંદરમાં જે અગાધ જ્ઞાનનો સાગર આત્મા જોયો છે એની પાસે એને કદી એમ નથી લાગતું કે મારું જ્ઞાન બહુ વધુ ગયું, બીજાને નથી એવું મારું જ્ઞાન બહુ વધી ગયું. કેમ કે એને જ્ઞાન મદ થતો નથી. એનું મુખ્ય કારણ એ છે કે અગાધ જ્ઞાન નો સાગર પોતાના સ્વરૂપમાં પોતામાં દેખાય છે, એટલે આ જ્ઞાન એને અનંતમાં ભાગે લાગે છે. આ તો મતિશ્રુત જ્ઞાનનો વિષય છે, આ તો મતિશ્રુત જ્ઞાનની વિશેષતા છે. કેવળ જ્ઞાનની વિશેષતાથી પણ અનંત ગુણ જ્ઞાન સાગર છે આત્મા અંદરમાં, કે જેમાં એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે. એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય જેના પેટમાં પડી છે, નિજ્યાજ કરે નિજ્યાજ કરે અનંતકાળ સુધી, છતાં એવો ને એવો રહે પડી, એમાં કાંઈ ફેર પડે નહીં. એવો એ જ્ઞાન ગુણ, એવા એવા અનંત દિવ્ય ગુણો, એની જેને જ્ઞાન છે એ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ખરી જવા ચાલશે. એને એ સ્વરૂપમાં ખરી જવું છે. એને બહારમાં બીજી વિદ્યાઓ, એને બીજી વિદ્યાઓ જગતને દેખાડવી એ કાંઈ પ્રકાર રહેતો. 14 વર્ષના વનવાસમાં, 17,000 વર્ષના આયુષમાં 14,000 વર્ષનો વનવાસ પણ સ્વીકાર્યો હતો, પોતે સ્વીકાર્યો હતો. અન્ય રામાયણમાં આવે છે એવું નથી, એમ કઈ કઈ હોર્માનમાં એ છે એને વચન માગ્યું છે. એમના કુટુંબમાં કૌટુંબિક પ્રેમ એટલો બધો હતો કે કોઈ ઇતિહાસની અંદર એનો દાખલો જડવો મુશ્કેલ પડે, એટલો બધો ભાઈ ભાઈને પ્રેમ, મા બાપને પ્રેમ, પતિ પત્નીને પ્રેમ, એમ કઈ કઈને પણ રામચંદ્રજી પ્રત્યે અતિશય પ્રેમ હતો. એના ચિત્રો ભરત પ્રત્યે તો હોય એમાં સ્વાભાવિક છે, રામચંદ્રજી પ્રત્યે પણ એને એટલો જ પ્રેમ ને એટલો જ આદર હતો. છતાં જો ભરત છે એ દીક્ષા લઈ ગયે, ભરત માટે એટલે રાજ માગ્યું હતું, એને રાજ કરાવવું તો નહોતું કઈ, મારો દીકરા રાજા થાય ને આ એને ચામર ઢાળે એમ ને, પણ એને એને જો રાજમાં ફસાવે નહીં તો ભરતજીના વૈરાગના પરિણામ બહુ હતા. એને દીક્ષા લીધો હતો અને જો દીક્ષા લીએ તો આને રાગ એટલો હતો કે જીવી શકે ને એના પ્રાણ છૂટી ગયા, એને મરવું નહોતો. એટલે એને તો એટલું જ માગ્યું હતું, મારું એક વચન ડિપોઝિટ છે તમારી પાસે. બહુ હોશિયાર મગજવાળી બાઈ, લડાઈમાં દશરથ રાજાને હારતા એને બચાવ્યા હતા, બહુ એટલું તો વ્યૂહરચના એની પાસે લડાઈ નહીં હતી. એક વ્યૂહ ફેર્યો એ માંથી લડાઈ જીતી ગઈ, નહીં તો દશરથ રાજા સાફ થઈ ગયા, મૃત્યુ થઈ ગયા, એવી પરિસ્થિતિમાં એને બચાવેલા. જીવતા રાણી છે પણ બહુ કુશળ છે, વચન માંગી લે મારે સાહેબ, બહુ હોશિયાર છે, અત્યારે નહીં મારું જમે રાખો. પણ એ તો છેલ્લું કરીએ, પણ આખી વ્યૂહરચનામાં એને હારવાની પરિસ્થિતિ થઈ ગઈ છે. આમાં આવે પદ્મપુરાણમાં કે દશરથ રાજા હારી જાય એવી પરિસ્થિતિ હતી. સામે બહુ સમર્થન લડાઈ કરવા વાળા રાજાઓ હતા અને પોતાની સૈન્યની શક્તિ ઓછી હતી. આમ પોતાનું લડવાનું સામર્થ્ય ઘણું હતું પણ સૈન્યની શક્તિ ઓછી હતી, એટલે કોઈ રીતે ફાવતા નહોતા. આને વ્યૂહરચના બદલી છે અને પોતે સારથી થઈ જાય છે અને રથ પોતે ચલાવે છે. તમે લીડા કરો, હું રથ જ્યાં લઈ જવો છું ત્યાં કઈ ફ્રન્ટ ઉપર લડવું એવું હું સમજું છું, એ મારું કામ છે. એટલે એની વિચક્ષણતામાં એ જમે રાખેલું હોય છે અને એને માગી લીધું. પછી તો રામચંદ્રજીએ સ્વીકારી લીધું, આપનું વચન મારે પાળવું છે. તો મારી હૈયાતીમાં હું અયોધ્યામાં હોઉં અને ભરત રાજા કરે તો ભરત સ્વીકારશે? એ તો કોઈ રીતે મરી જાય તો માને એક તો વૈરાગી, એમાં વળી મારી હૈયાતીમાં એને એને મુખ્ય સિંહાસન ઉપર બેહું ને બાજુમાં હું બેસું ને કઈ રીતે સ્વીકારશે? હું જાણું છું અજ્ઞાત વાસ્તુ, હું મનમાં જંગલમાં રહીને તો ઘણો સાધન હતો, નોકર ચાકર ઘોડા હાથી હાથથી રસ બધું લઈ જાય, ખાઈ પીને મજા કરે કોક બગીચામાં. મને કોઈ ઓળખે નહીં એવા દૂર દૂરના સ્થાનમાં હું થાય. ભરતે એટલી આજ્ઞા સ્વીકારી છે કે સિંહાસન ઉપર હું, આપના સિંહાસન ઉપર તો હું નહીં બેસું. એ બધા એનો વ્યવહારિક આદર્શ કેટલો હતો એ વિષય ઉપર એનું આખું વલણ લીધું. શું કહે છે કે જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ખરી જવા ચલશે છે, આવા બધા અનેક પ્રસંગો બને છે. ચિત્ર વિચિત્ર પૂર્વકર્મના ઉદય અનુસાર આ બધા પ્રસંગો બને છે. એમાં જ્ઞાની એ પ્રસંગમાં ઉલઝીને એકાકાર થતા નથી, ત્યાંથી છૂટા પડીને ખરી જવા અંદરમાં ચલશે છે. કેટલી ભાવના છે એટલે ચલશે છે એ શબ્દ ન છે. વિભાવ ભાવ અમારો દેશ નથી, જે આ વિભાવ ઉત્પન્ન થાય છે એ અમારો દેશ નથી, એટલે અમારા રહેવાનું એ સ્થાન નથી. માણસ પોતાના દેશમાં રહે અને દેશમાં પોતાનો દરેકને સ્થાયી સ્થાપિત અધિકાર હોય છે, એમાં તું કેમ આ દેશમાં છો એને કોઈ સત્તા એનો નકાર કરી શકતી નથી. હિન્દુસ્તાનના વડાપ્રધાને ગમે તેટલી સત્તા હોય પણ એક ભંગીમાં ભંગી અને નાનામાં નાનો અદનો માનવી હોય એને એમ ન કહી શકે કે આ દેશમાં તું કેમ રોકાણો છો. અને પરદેશનો કોઈ ગમે એટલો મોટો સત્તાધારી આવે એની સમય પૂરી થાય વિઝામાં, તમારો સમય પૂરો થયો અચાનક જાય પણ એને ત્યાં કેદ પકડી લે કે તમે વગર અધિકારે અહીંયા નિવાસ કર્યો છે, આ દેશમાં તમે રહી શકતા નથી. આટલો તો બહારમાં દેશનો સવાલ ઉભો છે. અહીંયા કહે છે કે વિભાવ અમારો દેશ નથી, અહીંયા રહેવાનું અમારું સ્થાન નથી. અમે કાયમ વિભાવમાં રહીએ એ વાત હવે રહી નથી. પરદેશ થી ગયો છે આને બહુ સારા ભાવો નીકળ્યા છે. ગુરુદેવ તો બહુ ભાવના છે આ વિશે બેટા. આ વિભાવ ભાવ અમારો દેશ નથી ભાવને ઓળખે ને તો ખ્યાલ આવે એવું છે કે આની કક્ષા શું છે, આ વચનોની પાછળ ધ્વનિ શું છે અને આત્મા શું છે એ બધું સમજાયું છે આની પાછળ. ચલશે છે ખરું જોવા ચલશે છે એને જરાય એવું છે નહીં. એની સ્થિતિ પાકી નથી એટલે રાગ તો કરવો નથી ને થઈ જાય છે એમ પ્રશ્ન છે. મલિન છે, મલિનતાની કોટડીમાં કોણ રહેવા ચાહે, કોઈને શિક્ષા કરે કે આ કોટડીની અંદર ચારે બાજુ વિસ્તાર ઉડાડી છે ને ત્યાં તમારે રહેવું પડશે. કોણ રહેવા માંગે, નીકળવા ચલશે છે ત્યાંથી કે રહેવા ચલશે છે એમ પૂર્વ કર્મના સંસ્કાર આડે રાગ થઈ આવે છે પણ એ રાગમાં એને રહેવું નથી. અજ્ઞાની તો શુભ રાગને સારો માને છે, એ રાગ છે ને આ રાગ હારો, આ મારે કરવો છે, મારે આવો રાગ કરવો છે. જ્ઞાનીને કોઈ રાગ કરવો નથી, શુભ કરવો નથી તો અશુભ કરવો છે એ પ્રશ્ન રહેતો. આ વિભાવ ભાવ મારો દેશ નથી, આ પરદેશમાં અમે ક્યાં આવી પડ્યા નથી. જેમ કોઈ ભૂલા પડ્યા હોય અને બીજા દેશમાં ચાલ્યા જાય અજાણપણે પરવશપણે એમ રાગમાં જ્ઞાનીનું આવવું, રાગમાં જ્ઞાનીનો નિવાસ, એને ખ્યાલ આવી જાય છે કે આ પરદેશમાં આવી પડ્યા છે, એને એક ક્ષણ પણ પરદેશમાં રહેવું નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી પડ્યા, અમને અહીં ગોઠતું નથી, જરાય અમને ગમતું નથી. નાની ને અજ્ઞાનીની વચ્ચે ફેર આ છે મોટો. અજ્ઞાનીને અમુક જાતનો રાગ ગમે છે.